అనంత చిన్న మాత్రమూర్తయే స్వానుభూత్యైకసారాయ నమః శాంతాయ తేజసే ముఖం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరి యత్ కృపా తమహం వందే పరమానంద మాధవ వసుదేవ సుతం దేవం కౌశచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదావసంతం హృదయారవిందే భవం భవానీ సైతం నమామి భవం భవానీ సైతం నమామి. శైలే శైలే న మాణిక్యం మౌక్తికం న గజే గజే సాధవు నహి సర్వత్ర చందనం న వనే వనే. પ્રાચીન સંસ્કૃત સાહિત્યની અંદર બહુ સુંદર શ્લોક મૂકવામાં આવ્યો. શૈલે શૈલે ન માણિક્ય, જેટલા પણ પર્વતો છે તે બધા જ પર્વતોની અંદર કાંઈ માણેક થતા નથી. કોઈક જ એવા પર્વતો હોય જેની અંદર ધાતુઓ થતી હોય. અમે હમણાં જાંબિયાનો પ્રવાસ કર્યો ત્યારે જાંબિયાની અંદર કેટલા એવા શહેરો હતા કે જે શહેરોની અંદર પર્વતોમાંથી જુદી જુદી ધાતુઓ પેદા થતી હોય. ધાતુઓ પર જ ત્યાં અર્થતંત્ર વધારે ભાગે નિર્ભર છે એમ કહીએ તો ચાલે. મોટા મોટા શહેરોની અંદર તાંબાની ખાણો અને બીજી એવી ધાતુની ખાણો જોવા મળે છે. ઘણા મોટા પ્રમાણમાં ખાણો હોય છે અને ત્યાં 40,000 થી 50,000 મજૂરો અથવા કારીગરો એક એક ખાણની અંદર કામ કરે છે. અને તે ખાણોની અંદર કામ કરનારા મજૂરોને રહેવાને માટેના નિવાસ સ્થાનોનો પ્રબંધ પણ સરકાર તરફથી કરવામાં આવે. નાના મોટા નિવાસ સ્થાનો ત્યાં આગળ તૈયાર કરવામાં આવે એટલે મજૂરોને રહેવાને માટેની કોઈ પણ પ્રકારની ખાસ મુશ્કેલી પડતી નથી. પરંતુ બધા જ દેશોમાં બધા જ પર્વતોની અંદર કાંઈ એવી રીતે ધાતુઓ પેદા થતી નથી. એટલે સંસ્કૃત ભાષામાં કવિએ લખ્યું શૈલે શૈલે ન માણિક્યમ. જેટલા પણ પર્વતો છે તે બધા જ પર્વતોમાં માણિક થતા નથી અને જેટલા પણ હાથીઓ છે બધા જ હાથીઓની અંદર કાંઈ મૌક્તિક થતા નથી, મોતી થતા નથી. મૌક્તિકમ ન ગજે ગજે સાધવો નહીં સર્વત્ર ચંદનમ ન વને વને. ચંદન પણ કઈ બધા જ વનની અંદર થતા નથી. ચંદનના વૃક્ષો કોઈક જ વનની અંદર અથવા અરણ્યની અંદર પેદા થતા જોવા મળે છે. અને એવી રીતે સત્પુરુષો, સંત પુરુષો જેને કહી શકાય તેવા સંત પુરુષો અથવા સત્પુરુષો પણ સર્વત્ર ન, કવિ કહે છે કે સર્વત્ર કઈ થતા નથી. સંત પુરુષોની વ્યાખ્યા શ્રીમદ ભાગવતની અંદર શુકદેવજીએ મહારાજા પરીક્ષિતને ઘણી સરસ રીતે આપી છે. પરીક્ષિત, જેનું મન શાંત ન થાય તેને સંત કેવી રીતે કહેવાય? જેનું મન શાંત થાય તે સંત. શાંતો શાંતમ મનઃ યસ્ય સહ સંતઃ. મનને અશાંત કોણ કરે છે? શુકદેવજી કહે છે કે મનને અશાંત અહંકાર કરે, મનને અશાંત રાગદ્વેષની ગ્રંથિઓ કરે, મનને અશાંત લૌકિક લાલસાઓ અથવા તો કામનાઓ કરે અને મનને અશાંત દુન્યવી પદાર્થોની લૌકિક અથવા પારલૌકિક વિષયોની મમતા અને આસક્તિ કરે. આ બધી જ વસ્તુઓમાંથી જે મનને પાછું વાળે છે તે અશાંતિમાંથી પણ મુક્તિ મેળવે અને શાંતિની અંદર પ્રતિષ્ઠિત બની જાય છે. એટલે જેનું મન શાંત થાય તે સંત ગણાય. मन ने शांत करीने ते मन ने परमात्मा ने समर्पवामा आवे, परमात्मा ना श्री चरणों मा ते मन ने जोड़ी देवामा आवे, केंद्रित करवामा आवे अथवा एकाग्र बनावामा आवे, तो तेना परिणामे परमात्मा ना असाधारण अनुग्रह ने मेळवीने मानव शांति नो अनुभव करतो थी जाय छे, शांति ना सरोवर मा स्नान करतो बनी जाय छे। अने जेनु मन शांत छे तेने ज सुखदेव जी के छे के संत कही शकाय। पछी ते संत ना वस्त्रो गमे ते प्रकार ना होय, ते संत नु नाम गमे ते जात नु होय, ते संत पछी घर मा रहेतो होय अथवा घर नी बहार वस्तो होय, ते संत दुकानदार पण होई शके, ते संत ऑफिसर पण होई शके, ते संत डॉक्टर पण होई शके, ते संत वकील तरीके वकीलात पण करतो होई शके, न्यायाधीश पण होई शके, ते संत एक फेरियो पण होई शके, ते संत एक मजूर पण बनी शके, ते संत अध्यापक तरीके अध्यापकीय वृत्ति नो आधार लई पोताना जीवन नो निर्वाह पण करी शके, ते संत जोड़ाने पण सीवतो होय ते पण काम करतो होय, पोताना जीवन नी आजीविका ने माटे कोई ने कोई प्रकार नो लौकिक कार्य तो करवू ज जोईए। तो बाहर थी संत पोतानी सानुकूलता प्रमाणे गम्मे ते प्रकारना क्षेत्र मा रहेतो होय, गमे ते प्रकारना कर्तव्य नो आधार लेतो होय, पण एनु मन बाहर क्याय रहेतु न होय, एनु मन भगवान मा ज रहेतु होय, एनु मन परमात्मा ना चारु चरणार विंदो मा भ्रमर नी पेठे भमतु होय, अने एना परिणामे एने शांति सापड़ेली होय। तो जेने शांति सापड़े छे ते ज संत छे, जेने शांति सापड़े छे अथवा तो शांति नो अनुभव करवाने माटे जे प्रामाणिक प्रयत्नो करे छे ते ज योगी छे, जे योग करवाने माटे परमात्मानी साथे नु पोतानु आत्मिक अनुसंधान करवाने माटे तैयार रहे छे, साधना नो आधार ले छे, अने तेने ज संन्यासी पण कहेवामां आवे छे, जेने सम्यक प्रकारे त्याग राग द्वेषादी नो आसक्ति अथवा ममता नो कर्यो छे ते संन्यासी छे। तो ते बाह्य रूप थी पण संन्यासी होई शके, अने बाह्य रूप थी संन्यासी योगी अथवा त्यागी ना पण होई शके, एना हार्द ने जोवू पड़े छे। मनुष्य नु हार्द केवू छे, एनु अंतस्थल केवू छे, एना मन नी भूमिका केवी छे, ते जोया पछी नक्की थाय छे के आ संसारी छे, रागी छे के वीत रागी छे, त्यागी छे। अंदर थी जोई ने नक्की करवामां आवे, बाह्य देखाव पर थी नक्की करवामां आवतु नथी। तो केटला केवा बाह्य त्यागी जेने आपणे परंपरागत रीते सन्यासी कहीए तेवा सन्यासीओ पण आपणा देशनी अंदर आजना जमानामां देखाय छे। गईकाले मैं कह्युं हतुं तेम हमणां ज अमे માતાજીના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ કરવા માટે ભારતના જુદા જુદા તીર્થ સ્થાનોમાં ગયા હતા। શંકરાચાર્ય મહારાજે પોતાના એક ગ્રંથની અંદર લખેલું છે કે જીવતા જ જેને પરમાત્માની પરમ કૃપાનો અનુભવ મળી જાય, જીવતા જ જે આત્મજ્ઞાનના અલૌકિક અર્કથી સંપન્ન બની જાય, જીવતા જ જેના સર્વ પ્રકારના કષાયોની નિવૃત્તિ થઈ જાય, જીવતા જ જેને ઐહિક અથવા પારલૌકિક લાલસાઓ અથવા વાસનાઓ સતાવે નહીં, તેવો પુરુષ તો તે પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, તેવો પુરુષ તો જીવતા જ મુક્ત થઈ જાય છે, જીવતા જ તેને પૂર્ણતાની પરમાત્માની પરમ કૃપાની પ્રાપ્તિ થાય છે, પછીથી તેનું શરીર ગમે ત્યાં પડે અને ગમે તે અવસ્થામાં પડે, વૃક્ષ ઉપરથી સૂકું પાંદડું જેવી રીતે જમીન પર પડી જાય તેવી રીતે આવો જે બ્રહ્મજ્ઞાની પુરુષ હોય, પરમાત્મદર્શી પુરુષ હોય અથવા પરમાત્માની સાથે અભિન્ન અંતરંગિકતાનો અનુભવ કરનારો જે પુરુષ હોય, તેનું શરીર તો ગમે ત્યાં ગમે તે અવસ્થામાં પડે તો પણ તે જીવન મુક્ત જ બની જાય છે, અને શરીર છૂટ્યા પછી તેની વિદેહ મુક્તિ થાય છે। શરીર હોય ત્યાં સુધી જે મુક્તિનો અનુભવ થાય તેને જીવન મુક્તિ કહેવામાં આવે, અને શરીર છૂટ્યા પછી પરમાત્માની સાથે જીવાત્મા એક રૂપ બની જાય તો તેવી જે મુક્તિ છે તેને શાસ્ત્રોની અંદર વિદેહ મુક્તિનું નામ આપવામાં આવે છે। વિદેહ દેહ નથી અને મુક્તિ થઈ ગઈ, અને જીવન મુક્તિમાં જીવન છે શરીર છે અને છતાં પણ મુક્તાવસ્થાનો અનુભવ થઈ ગયો, તો પછી એવા જે મહાપુરુષો મહાત્માઓ હોય તેમને માટે અસ્થિ વિસર્જનની કઈ આવશ્યકતા હોતી નથી, તેમને માટે શ્રાદ્ધાદિની પણ કઈ આવશ્યકતા હોતી નથી, તેમને માટે બાહ્ય ક્રિયાઓ જેમને આપણે મરણોત્તર ક્રિયાઓ કહીએ છીએ તે મરણોત્તર ક્રિયાઓ કરવાની પણ આવશ્યકતા હોતી નથી, છતાં પણ અમે એ બધી ક્રિયાઓ કરી. કારણ એક જ હતું, ભગવાને ગીતામાં કહ્યું હતું, યદ્યદ આચરતે શ્રેષ્ઠ તત્તદેવે તરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદ અનુવર્તતે. સમાજની અંદર ઉત્તમ કક્ષાના મનાતા પુરુષો ઉત્તમ પ્રકારના જે કાર્યો હોય તે કરતા રહે એ આવશ્યક છે. બીજા માનવોને પછી તેમાંથી પ્રેરણા પ્રાપ્ત થાય છે. જો આપણે કઈ કરીએ જ નહીં તો સામાન્ય મનુષ્યો પણ વાદ લે અને કે અમે પણ જીવન મુક્ત છીએ, અમારે હવે કઈ કરવાની આવશ્યકતા નથી. ખરેખર તે જીવન મુક્ત હોય નહીં, પણ આપણો વાદ લે. એટલે કરવું અને સલામત દિશામાં રહેવું એ ઘણું સારું. જે સત્કર્મ હોય તે તો કરતા જ રહેવું જોઈએ. આપણે જીવન જ્યાં સુધી હોય ત્યાં સુધી સત્કર્મનું અનુષ્ઠાન કદી પણ છોડવું જોઈએ નહીં. ઘણા માણસો એમ પૂછે છે, યોગેશ્વરજી હવે તમને શાંતિ મળી ગઈ છે તો પછી તમે નામ જપ શું કામ કરો છો, ધ્યાન શું કામ ધરો છો, એકાંતવાસ શું કામ કરો છો? તો ઘણી વાર હું એમને કહું છું કે આવું બધું ના કરીએ તો કઈ આપણાથી બહાર બેસીને પત્તા રમાય તેમ છે, અથવા જુગાર રમાય તેમ છે, અથવા નાની સરખી કોઈ દુકાન મંડાય તેમ છે, આપણે શું હવે કરીએ? ત્યારે આપણાથી કઈ રખડેલ લાલચંદની પેટે આટા ફેરા કરાય એમ છે કોઈ પણ જાતના કારણ સિવાય? ઉત્તમ પ્રકારનું જે કર્મ છે, નામ જપનું, ધ્યાનાદિનું, એકાંત સેવનનું, તે તો ચાલુ જ રાખવું જોઈએ. જે કામથી આપણને શાંતિ મળી, જે વેપાર કરતા કરતા આપણને બરકત દેખાઈ, તે વેપાર તો ચાલુ જ રાખવો જોઈએ. આ શરીર પતનાવધિ, ભક્તિ દર્શનમાં દેવર્ષિ નારદજી એ લખ્યું છે કે આ શરીર પતનાવધિ, ભજન ક્યાં સુધી કરવું, સાધના ક્યાં સુધી ચાલુ રાખવી? તો દેવર્ષિ નારદ કહે છે, આ શરીર પતનાવધિ, શરીરનું જ્યાં સુધી પતન થાય નહીં ત્યાં સુધી ચાલુ જ રાખવું. એમાં વળી પૂછવાનું શું છે? પહેલા શાંતિને માટે સાધના કરતા હતા, હવે શાંતિને માટે તો સાધના કરવાની નથી, પરંતુ સમયના સદુપયોગને માટે સાધના કરો, લોકસંગ્રહને માટે સાધના કરો, વિશ્વ કલ્યાણને માટે સાધના કરો. પણ સાધના તો ચાલુ રહેવી જ જોઈએ. જે ઉત્તમ પ્રકારના કર્મો છે તે કર્મોનું અનુષ્ઠાન સદાને માટે ચાલુ જ રાખવું જોઈએ. એમાં પ્રમાદ કદી પણ ન કરવો. એટલે તૈતિરીય ઉપનિષદના ઋષિએ કહ્યું, સ્વાધ્યાયાન ન પ્રમદિતવ્યમ, સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરવો જોઈએ. સ્વાધ્યાય એટલે શું? સ્વાધ્યાયના બે અર્થો થાય છે. એક તો સ્વાધ્યાય એટલે બહારના ગ્રંથોનું અધ્યયન, બહારના ગ્રંથોનું અધ્યાપન. વેદાદિ ઉપનિષદાદિ જે શાસ્ત્રો છે તે શાસ્ત્રોને વાંચવા વિચારવા, તે શાસ્ત્રોને સમજવાની પ્રવૃત્તિ કરવી, અને પછી તે શાસ્ત્રો ઉપર વાર્તાલાપો યોજવા, આ પણ સ્વાધ્યાય કહેવાય. પણ એ બહારનો સ્વાધ્યાય ગણાય છે. બીજો સ્વાધ્યાય અંદરનો સ્વાધ્યાય હોય છે. એ સ્વાધ્યાયમાં કોઈ ગ્રંથનું કામ નથી હોતું, કોઈ પંથનું કામ નથી હોતું, કોઈ સંપ્રદાય વિશેષની પણ આવશ્યકતા હોતી નથી, કોઈ બહારની વ્યક્તિ વિશેષની પણ આવશ્યકતા હોતી નથી. એ વખતે તો માનવને પોતાની અંદરથી જ પંથ દેખાઈ જાય છે. માનવનો આત્મા છે તે જેને માટે પથ પ્રદર્શક થઈ જાય છે. એનો પંથ કોઈ રહેતો જ નથી. પરમાત્માની પાસે જવાનો, પરમાત્માને પહોંચવાનો જ પંથ, સત્યના સાક્ષાત્કારનો જ પંથ. બીજો વળી કયો પંથ છે? તો તે જ પંથનું અનુસરણ આવા પુરુષો કરતા હોય છે, અને એમના જીવનમાં સ્વ સિવાય કાંઈ રહેતું નથી. જેમાં સ્વ સિવાય કાંઈ રહે નહીં તે અંદરનો સ્વાધ્યાય ગણાય. એમાં બહારનો ગ્રંથ પણ નથી, કશું જ નથી, કેવળ સ્વ, ધી સેલ્ફ, આત્મા જ રહે છે. તો જે સ્વ છે, આત્મા છે, એ આત્મા સ્વ વત્તા અધિ વત્તા આયો સ્વાધ્યાયો એવી સંધિ થઈ જાય છે. જેમાં સ્વ પોતાનો આત્મા છે, અધિ તેની તરફ, આયો પ્રયાણ કરવાનું હોય છે, પોતાના આત્મા તરફ પ્રયાણ કરવાનું છે. એવો જે સાધનાનો અભ્યાસક્રમ છે એને સ્વાધ્યાયનું નામ આપવામાં આવે. તો જે દ્વારા પોતાની જાતને ઓળખવાની પ્રવૃત્તિ કરવાની, એવું ધ્યાન, એવું નામસ્મરણ, એવી પ્રાર્થના, એવું આત્મનિરીક્ષણ, મનને શાંત કરવાની પ્રવૃત્તિ જે છે, અંતરંગ પ્રવૃત્તિ, જેમાં બધા જ બારના પુસ્તકોને બંધ કરી દેવામાં આવે છે, જેમાં ઇન્દ્રિયોના બારણાને બંધ કરી અને અંદર ઉતારવામાં આવે છે, પોતાના મનને અંતર્મુખ કરવામાં આવે છે કે અંદર શું છે તેને જુઓ. અત્યાર સુધી બહાર શું હતું તે તો તમે બહુ જોયું, બહારના પદાર્થોનું ચિંતન મનન પણ ઘણું કર્યું, અને છતાં પણ તમને શાંતિ સાંપડી નથી. કારણ કે શાંતિ તો તમારી પોતાની અંદર હતી, તમારી પોતાની અંદર છે, તમારી સહધર્મીણી છે, તમારી સાથે રહેનારી અર્ધાંગીની છે. આત્મા પોતે જ શાંતિનું સ્વરૂપ છે, તો એ આત્માને ઓળખ્યો નથી ત્યાં સુધી શાંતિનો અનુભવ થતો નથી. એ આત્માને ઓળખવા માટે અંતર્મુખ વૃત્તિ કરવી જોઈએ, અને અંતર્મુખ વૃત્તિ કરીને મનને અંદર ને અંદર ઉતારવાની પ્રવૃત્તિ આદરવી જોઈએ. તો આવી જે પ્રવૃત્તિ છે તે પોતાનો જે સ્વ છે, પોતાનું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પોતાનો જે આત્મા છે, તેની તરફ જવાની પ્રવૃત્તિ છે, એ જ સ્વાધ્યાય કહેવાય. આવા સ્વાધ્યાયીઓ આપણે જોઈએ છે, જે પોતાની જાતની વિશુદ્ધિ, જે પોતાની જાતના સાક્ષાત્કારને માટેની સાધનાના વ્રતો લેતા હોય અને બીજાને તે માર્ગે દોરવાને માટે કટિબદ્ધ બનતા હોય, તે સ્વાધ્યાય, એ સ્વાધ્યાય માનવને માટે આશીર્વાદરૂપ થઈ શકે છે. તો એવો સ્વાધ્યાય ધીરે ધીરે માનવ આદરે, અને એ સ્વાધ્યાયથી કોઈ પણ દિવસ ઉપરામતા ન કેળવવી, એવું તૈતિરીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું. સ્વાધ્યાયાન ન પ્રમદિતવ્યમ, સ્વાધ્યાયનો પ્રમાદ ના કરવો જોઈએ. નિત્ય નિરંતર અપૂર્ણાવસ્થામાં કે પૂર્ણાવસ્થામાં, શાંત અવસ્થામાં કે અશાંત અવસ્થામાં, સર્વાવસ્થામાં, સર્વ દેશમાં, સર્વકાળમાં પોતાના મનને પરમાત્માની સાથે જોડવું જોઈએ. આ પ્રવૃત્તિ ચાલુ જ રાખવી જોઈએ. તો જે શુભ કર્મો હોય તેમનું અનુષ્ઠાન તો માનવે મુક્તિનો પૂર્ણતાનો અનુભવ કર્યા પછી પણ ચાલુ રાખવું જોઈએ, કોઈ પણ દિવસ એને ત્યાગવું ન જોઈએ. એટલે જયારે માતાજીનું શરીર શાંત થઈ ગયું ત્યારે અમે નિર્ણય કર્યો કે જેટલી પણ ક્રિયાઓ લૌકિક રીતે કરવામાં આવે છે તે બધી જ ક્રિયાઓ કરવી જોઈએ ભલે, અને આપણે અસ્થિ વિસર્જન કરવા માટે પણ ચાલો, કાંઈ વાંધો નહીં. અસ્થિ વિસર્જન કરવાથી સ્વર્ગવાસી જે થયા છે તે આત્માને માતાજીને કાંઈ લાભ થવાનો નથી, એમની મુક્તિમાં કાંઈ ફેર પડવાનો નથી. એ તો મુક્ત જ છે, જગદંબા સ્વરૂપ છે, જગદંબામાં મળી ગયા. પણ અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ કરવાથી, એ નિમિત્તે યાત્રાએ જવાથી આપણને લાભ થવાનો છે. આપણે નવા નવા સુંદર સ્થળોને જોઈશું, ત્યાં વળી કોઈ સંતોનો સમાગમ થશે, નૈસર્ગિક પ્રાકૃતિક દ્રશ્યોનું અવલોકન કરીશું, અને ત્યાં આગળ પછીથી આપણે કેટલાક વ્રતોનું અથવા નિયમોનું પરિપાલન કરીશું, તો આપણને તો લાભ થવાનો. એટલે જે ચાલ્યો ગયો છે આત્મા તેના લાભને માટે નહીં, પણ આપણે જે જીવીએ છીએ તેમના લાભને માટે આ બધું કરવાની આપણે આવશ્યકતા છે. એટલે અમે નિયમ કર્યો કે બધું કરવું જ, કરવાથી ઘણો લાભ થાય છે. ઘણા પૂછે છે કે શ્રાદ્ધ કરવું કે નહીં, હું કહું છું કે જરૂર કરો, બહુ જ આનંદ થશે. અમસ્તા કઈ પૈસા કાઢવાના નથી, અમસ્તો કઈ ખર્ચ કરવાના નથી, પણ શ્રાદ્ધને નામે તમે થોડા પૈસા કાઢશો તો મરેલાને ફાયદો થશે કે નહીં અલગ વાત છે, પણ જીવતાઓને તો લાભ થવાનો જ છે. માટે કાઢો, જીવતાઓને લાભ કરો, એમને દાન કરો, એમની સેવા કરો. ફક્ત શ્રાદ્ધની પ્રવૃત્તિ જે છે તેના પ્રકારમાં પરિવર્તન આનો. પહેલા તો લાડવા જ ખવડાવતા હતા, હવે ક્યાં ખવડાવવા એવા છે, વેજીટેબલ ઘીના ઉલટા નુકસાન કરે એવા છે. ખવડાવવાનું થોડું રાખો, પણ જે ગરીબોની સંસ્થાઓ છે, અનાથોની સંસ્થાઓ છે, જે મધ્યમ વર્ગના પછાત આર્થિક રીતે માનવો છે, તેમની સેવાને માટે થોડાક ધનનો ઉપયોગ કરતા શીખો. એવી રીતે શ્રાદ્ધની પદ્ધતિને બદલીએ તો શ્રાદ્ધની જે પરંપરા છે તે તો આશીર્વાદરૂપ છે, તે કાંઈ ખોટી નથી. જમાના પ્રમાણે થોડુંક આપણે પરિવર્તન આણવું જોઈએ, પદ્ધતિઓ તેવી ને તેવી રાખવી જોઈએ. એટલે અમે તો અસ્થિ વિસર્જન ની પ્રવૃત્તિ કરવા માટે નીકળ્યા. અને કેટલાક સદભાગી જીવો હોય છે, રાજકોટના એવા એક સદભાગી જીવ હતા જે અમે દક્ષિણ ભારતની યાત્રાએ ગયા ત્યારે અમારી સાથે આવ્યા હતા અને પોતાની મોટર પણ અમને આપી હતી. સવા મહિનો લગભગ અમને લાગ્યો હતો તો એ વખતે અમે યાત્રાએ ગયા હતા 1978 માં. તે ભાઈ પણ અમારી સાથે આવ્યા અને વડોદરાના પણ સદભાગી ભાઈ હતા, બેઠેલા જ છે આપણી બાજુમાં. જશભાઈ છે, વકીલ કહેવાય છે. પરંતુ તેમણે પણ કોઈ પણ પ્રકારના સંકોચ સિવાય અમને સહાયતા કરવાની તૈયારી બતાવી, પોતાની મોટર અમને આપી કે તમે શાંતિથી જઈ શકો, આરામથી જઈ શકો આવા પવિત્ર કામને માટે. મારે તો રોજ મોટરની જરૂર પડે, રોજ હું દેવ દર્શન મંગળાના દર્શન કરવા જઉં છું તો રિક્ષામાં જઈશ, બીજા કોઈ સાધનમાં જઈશ, પરંતુ મોટર તમે લઈ જાઓ. કોણ આવી રીતે કહે તેવું છે? જેના સંસ્કારો બહુ સારા હોય તે જ બીજાને માટે કંઈક કરવા તૈયાર થાય. પોતાને માટે કરનારા ઘણા છે, પણ બીજાને માટે કરવાની વૃત્તિ વાળા તો કોઈ વિરલ પુરુષો જ હોય છે. એટલે એમની મોટર, વડોદરાની મોટરમાં પણ અમે અહીંથી યાત્રા કરવા માટે નીકળ્યા અને એક મહિનો બરાબર અમને તીર્થોમાં લાગ્યો. અને તે દરમિયાન અમે માતાજીના અસ્થિ વિસર્જનની જે વાત હતી તેને અનુસરીને ઋષિકેશમાં અસ્થિ વિસર્જન કર્યું. દેવપ્રયાગમાં જ્યાં અમે નિવાસ કર્યો હતો ત્યાં અલકનંદા ને ભાગીરથી બે નદીઓનો સંગમ થતો હતો, ત્યાં પણ અસ્થિ વિસર્જન કર્યું. અને પછીથી આગળ વધીને કાશીમાં અસ્થિ વિસર્જન કર્યું, પ્રયાગરાજમાં અસ્થિ વિસર્જન કર્યું. એવી રીતે જુદા જુદા તીર્થોમાં જવાનો અમને દેવ દુર્લભ લાભ મળ્યો. ચિત્રકૂટ પણ ગયા, મથુરા ગોકુલ વૃંદાવન પણ ગયા, શ્રીનાથ દ્વારા કાંકરોલી તો શરૂઆતમાં જ ગયા હતા અને પછી મસૂરી દેહરાદૂન થઈ અને પછીથી સીધા મોરાદાબાદ બરેલી થઈ અને અમે ઉપડી ગયા અલ્હાબાદ સાઈડમાં કાશી તરફ. ગયાજી ગયા અને ગયાજીથી બોધી ગયા ગયા અને પછીથી ભારત વર્ષનો પૂર્વ દિશાનો ખૂણો કલકત્તામાં પહોંચી ગયા. ત્યાં દક્ષિણેશ્વર અને બેલુર મઠના દર્શન ફરીવાર કર્યા અને પછી રામકૃષ્ણ પરમહંસદેવનું જે જન્મસ્થાન કામાર પુકુર ત્યાં ગયા અને પછીથી રામકૃષ્ણ પરમહંસદેવ અંતિમ અવસ્થામાં બીમાર પડ્યા હતા ત્યારે એમણે મહિનાઓ સુધી જ્યાં વાસ કર્યો હતો તે કાશીપુરના બગીચામાં ગયા અને પછી રામકૃષ્ણ પરમહંસદેવનું શરીર શાંત થયું હતું ત્યારે એમના શરીરને જ્યાં અગ્નિ દાહ દેવામાં આવ્યો હતો તે કાશીપુરનું સ્મશાન ગંગા કિનારે ત્યાં પાછા ગયા અને જગદંબા સ્વરૂપ શારદા માતાનું પ્રાકટ્ય જ્યાં થયું હતું ગયા જન્મમાં તે કામારપુકુર ગામની બાજુનું લગભગ કામારપુકુરથી 5-6 કિલોમીટર દૂર જયરામવાટી ગામમાં પાછા ગયા અને જયરામવાટી ગામમાંથી પાછા ફર્યા અને ત્યાંથી પાછા ફરીને પાછા મોટરોની અંદર આગળ વધતા વધતા અમે પછીથી ઉજ્જૈન તીર્થમાં આવ્યા અને ઉજ્જૈન તીર્થમાં ઓમકારેશ્વરના દર્શન, મહાકાલેશ્વરના દર્શન કરી અને પછી ઇન્દોરમાં ઓમકારેશ્વરના દર્શન કરવા માટે આગળ વધ્યા અને ત્યાંથી પછી આગળ વધીને નર્મદામાં સ્નાન આદિ કરી અને પછીથી ગોધરા તરફ થઈ અને શ્રી વડોદરા ખાતે એક મહિને બરાબર આવી ગયા. તો કેટલો બધો લાભ થઈ ગયો! જે ગયા હતા તેને લાભ થયો કે ની અલગ વાત છે, પણ અમે જે રહ્યા એમને તો લાભ થઈ ગયો, ઘણો લાભ થયો. યાત્રા ઘણી ઉપયોગી થઈ જાય છે આપણા જીવનમાં, ઘણું જાણવાનું મળે છે. અને તેવે વખતે જયારે અમે જયરામ વાટી પહોંચ્યા, જગદંબા સ્વરૂપ શારદા માતાનું જન્મસ્થાન જયરામ વાટી, નાનું સરખું ગામડું છે, ત્યાં જયારે અમે પહોંચ્યા ત્યારે ત્યાં આગળ અમારા એક પૂર્વ પરિચિત સંન્યાસી મહારાજ નિવાસ કરતા હતા. આ સંન્યાસી મહારાજ પરંપરાગત રીતે જ સંન્યાસી, ભગવા વસ્ત્રો પહેરતા હતા અને રામકૃષ્ણ મિશનમાં જોડાઈને કાર્ય કરતા. આ સંન્યાસી મહારાજ થોડાક વર્ષો પહેલા સુરતમાં મારા પ્રવચનો થતા હતા ત્યારે ત્યાં આગળ કેટલાક માનવોને માટે રાહત કાર્ય કરવા આવ્યા હતા. અને ત્યાં એક દિવસ મારા પ્રવચનમાં કોઈના કહેવાથી આવી ચડ્યા હતા. ગુજરાતી થોડુંક સમજતા હતા, પણ એમને પ્રેમ થયો અને પછી મળ્યા. પાછળથી છૂટા પણ પડી ગયા. પછીથી કેટલાક વર્ષો થઈ ગયા અને મારે ઉત્તર પ્રદેશમાં કાનપુર શહેરમાં પ્રવચનો કરવા જવાનું થયું. તો ત્યાં આગળ ખબર પડી કે આ મહારાજ ત્યાં આગળ રામકૃષ્ણ મિશનના હેડ અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. તો ત્યાં આગળ મને મળ્યા અને એમણે રામકૃષ્ણ મિશનના તે કેન્દ્રમાં મારું એક પ્રવચન ગોઠવ્યું હતું. પછીથી બીજે વર્ષે જયારે મારે કાનપુર જવાનું થયું ત્યારે મને ખબર પડી કે હવે તે સ્વામી કાનપુરમાં નથી, એમની બદલીઓ થયા જ કરે છે. રામકૃષ્ણ મિશન જ્યાં જ્યાં મોકલે ત્યાં ત્યાં મહાત્માઓને જવું પડે, એટલે એમને આસામમાં મોકલ્યા હતા, ત્યાં ગયા હતા. એટલે હમણાં જયારે કલકત્તા મારે યાત્રા નિમિત્તે જવાનું થયું ત્યારે યાત્રા નિમિત્તે જતી વખતે મેં આ સ્વામીની કેટલીક વાતો આપણા માં સર્વેશ્વરીને કરી હતી. તો માં સર્વેશ્વરીએ મને કહ્યું કે આ સ્વામીજી હોય તો બહુ સારું, આપણે દર્શન કરીએ તો આનંદ આવે, કારણ કે અત્યારે સારા મહાત્માઓના દર્શન દેવ દુર્લભ થઈ ગયા છે. તો જરા તપાસ તો કરો, આ મિશન છે અહીંયા કલકત્તામાં રામકૃષ્ણ મિશન, જરા પૂછીએ તો ખરા કે આ મહારાજ અત્યારે ક્યાં છે. એટલે માં સર્વેશ્વરીની પ્રેરણા હતી, એમનો ઘણો આગ્રહ હતો, એમની ગુણદર્શી વૃત્તિ હતી. એટલે શ્યામ જયારે કાશીપુર અમે ગયા ત્યારે કાશીપુરમાં મેં રામકૃષ્ણ મિશનના સંતોને પૂછ્યું કે આપણા મહાત્મા અત્યારે ક્યાં છે. તેમણે તરત જ કહ્યું કે એ તો જયરામ વાટીમાં છે, અને જયરામ વાટીમાં અત્યારે જે રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર ચાલે છે તેના અધ્યક્ષ તરીકે તેમને મૂકવામાં આવ્યા છે. તમે કહો બહુ સારી વાત છે, અમારે જયરામ વાટી તો જવાનું જ છે. એટલે મહાત્મા પુરુષના દર્શનનો લાભ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થશે. સર્વેશ્વરી માને પણ બહુ જ આનંદ થઈ ગયો કે સારું થયું, હજુ આપણે જયરામ વાટી ગયા નથી, હવે જઈશું. અને આ મહાત્મા જેના તમે કેટલીક વાર વખાણ કરો છો તે મહાત્માના દર્શનનો લાભ પણ આપણને મળશે. જયરામ વાટી અમે પહોંચી ગયા. જયરામ વાટી પહોંચીને અમે તપાસ કરી, ખરેખર ખબર પડી કે આપણા મહાત્મા તો અહીંયા જયરામ વાટીમાં જ છે. રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર ત્યાં ઘણું મોટું છે. સવારે અમે પહોંચ્યા હતા, મહાત્માજી પોતાના કામમાં રોકાયેલા હતા. હવે જો મારું નામ આપું તો તરત જ બહાર આવે, પણ મને એમ કે નકામો વિક્ષેપ શા માટે કરીએ, પોતાની રીતે જયારે પણ બહાર આવે ત્યારે આપણે મળીશું. પરંતુ અમારે નીકળવાની ઉતાવળ હતી, એટલે અમારી સાથે 9 માણસો હતા. માં સર્વેશ્વરી સિવાય બીજા 8 માણસો અમારી સાથે યાત્રામાં હતા. એમાંના એક અમારા અમદાવાદ કેન્દ્રના સંચાલક શ્રી બાબુભાઈ પણ હતા. એટલે શ્રી બાબુભાઈની ધીરજ રહી નહીં, એટલે મને કયા વગર તે ઠેઠ અંદર ચાલ્યા ગયા અને ત્યાં પેલા મહાત્માની તપાસ કરતા કરતા એમની પાસે પહોંચ્યા અને પહોંચીને કહ્યું કે યોગેશ્વરજી મહારાજને તમે ઓળખો? તો કે બહુ સારી રીતે હું તો ઓળખું, મેં તો એમના પ્રવચનને પણ ગોઠવ્યું હતું કાનપુરમાં. તો કે એ અહીંયા આવેલા છે અત્યારે. તો કે શું કહો છો, આવેલા હોય તો અહીંયા લઈ આવો, આવી શકે તો, નહીં તો હું હમણાં 5-1 મિનિટમાં બહાર આવું તો બહાર આપણે મળી શકીએ. મેં એમને ચોખ્ખું કહેલું કે તમે મારું નામ દેતા, કારણ કે મહાત્માને નકામો વિક્ષેપ થાય, સહજ રીતે બહાર આવે તો બરાબર, નહીં તો આપણે એમને એમ ચાલ્યા જઈશું, કોઈક વાર વળી પાછા દર્શન થશે. પણ એમણે કહ્યું એટલે પછીથી થોડા વખતમાં જ અમને થયું કે મહાત્મા પુરુષ જયારે સામે ચાલીને કહે છે તો આપણે એમના દર્શન કરવા એમના નિવાસ સ્થાનમાં જઈએ. એ પોતે બહાર આવે ઓફિસમાં ને ત્યાં મળીએ, એના કરતા એમના નિવાસ સ્થાનમાં જઈએ. એટલે અમે એમના નિવાસ સ્થાનમાં પહોંચ્યા, ઘણા આનંદ મગ્ન બની ગયા, ગળગળા બની ગયા, બહુ પ્રેમથી ભેટ્યા, બહુ પ્રેમથી સત્કાર કર્યો. અને પછીથી જેટલા પણ માણસો અમારી સાથે હતા એ બધાને મેં બોલાવ્યા, મેં કહ્યું ચાલો તમારે પણ દર્શન કરવા હોય તો આવો. બેઠા બધા ત્યાં. ત્યારે મહારાજે કહ્યું કે અમારે તો યોગેશ્વરજી સાથે બહુ જ પ્રેમ છે, ઘણા વખતથી અમે એકમેકને ઓળખીએ એટલું જ નહીં, પણ અમને ઘણો પ્રેમ પરસ્પર થયો, એટલે આજે અમને ઘણો આનંદ થાય. માં સર્વેશ્વરીને જિજ્ઞાસા વૃત્તિ ગણી એટલે એમણે પ્રેમ રૂપાનંદ મહાત્મા નું નામ હતું સ્વામી પ્રેમ રૂપાનંદ. નામ પ્રમાણેના જ ગુણ, પ્રેમની જ મૂર્તિ, નમ્રતાની મૂર્તિ, સરળતાની મૂર્તિ, નિખાલસતાની મૂર્તિ. તો એમને માએ પૂછ્યું કે તમે રામકૃષ્ણ મિશનમાં કેટલા વર્ષથી જોડાયા? તો પ્રેમ રૂપાનંદે કહ્યું કે 40 વર્ષથી હું રામકૃષ્ણ મિશનમાં જોડાયો છું. અને રામકૃષ્ણ પરમહંસ દેવના પટ્ટ શિષ્ય, જેવી રીતે સ્વામી વિવેકાનંદ હતા એવી રીતે સ્વામી શિવાનંદ પણ હતા. સ્વામી શિવાનંદ પણ રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ તરીકે રહેલા હતા. તો એ સ્વામી શિવાનંદ પાસે મેં સંન્યાસની દીક્ષા લીધી. પ્રેમ રૂપાનંદે કહ્યું, બહુ પ્રેમ. એમને બીજો પ્રશ્ન પછી પૂછવામાં આવ્યો કે તમે રામકૃષ્ણ મિશનમાં દીક્ષા લીધી, પરંતુ તમને કોઈ વિશેષ અનુભવ થયા છે અત્યાર સુધી, આધ્યાત્મિક અનુભવ? તો સ્વામી પ્રેમ રૂપાનંદ નમ્રતાની મૂર્તિ જેવા હતા, એટલે એમણે તરત જ કહ્યું કે અત્યાર સુધી મારું મન અશાંતિનો અનુભવ કરતું હતું. કોઈ આદર્શ સંતો હોય તો જ આવી રીતે કહી શકે, બીજા કંઈ કહી શકે? આ તો ફેકોલોજીનો જમાનો છે, સેલ્ફ એડવર્ટાઇઝમેન્ટનો જમાનો છે, પોતાના વિશે વઘારીને વાતો કરવાનો જમાનો છે. એમાં વળી એક સંત એવું કે મારું જીવન અત્યાર સુધી અશાંતિનો અનુભવ કરતું હતું, એ તો આપણે ન સમજી શકીએ તેવી વાત છે. સંત જો ખરેખર સંત હોય, આદર્શ હોય, નમ્ર હોય, આત્મનિરીક્ષણ કરનારા નિખાલસ હોય તો જ આવું કહી શકે કે અત્યાર સુધી મારા જીવનમાં અશાંતિ હતી, હું બધે જ જતો તો જુદા જુદા કેન્દ્રોમાં મને મુકતા હતા ત્યાં ત્યાં, પણ અશાંતિનું શમન કેમે કરીને થતું નહોતું. હવે અહીંયા હું આવ્યો આ જયરામ વાટી સ્થાનમાં, લગભગ 1.5 વર્ષથી મને મૂકવામાં આવ્યો છે, પણ અહીંયા કોણ જાણે માનો શું ચમત્કાર. ત્યાં શારદા માતાનું મંદિર બાંધવામાં આવ્યું છે જયરામ વાટીમાં, એમનું જન્મસ્થાન, એટલે મંદિર પણ બાંધવામાં આવ્યું. તો આ સ્થાનમાં હું આવ્યો ત્યારથી કોણ જાણે કેમ, પણ મારું મન એકાએક શાંત બની ગયું, શાંતિનો અનુભવ મને થઈ રહ્યો છે. અને અનુભવ તો અનેક પ્રકારના થાય, પરંતુ મને હંમેશા એમ લાગ્યા કરે છે કે અહીંયા માં પોતે મારા જીવનનું ધ્યાન રાખે છે, મારા જીવનનું સંચાલન કરે છે. રામકૃષ્ણ મિશનના હેડ તરીકે, અધ્યક્ષ તરીકે સેવાની જુદી જુદી પ્રવૃત્તિઓ અમારે કરવાની હોય એમાં ધનની આવશ્યકતા પડે. કેટલીક વાર અમે મૂંઝાઈ પણ જઈએ કે પૈસા ક્યાંથી આવશે, પણ માની કૃપા, માની પ્રેરણા, માનો અસાધારણ અનુગ્રહ, થોડા વખતમાં જ માર્ગ મળી જાય અને કાર્ય સરળ બની જાય, આવું અમારા જીવનમાં અહીં આવ્યા પછીથી આપોઆપ થયા કરે છે. માની ઉપસ્થિતિ અથવા હાજરી અમે નિરંતર અહીંયા અનુભવ્યા કરીએ છીએ. બાળકનું જેવી રીતે ધ્યાન રાખે એવી રીતે આ જગદંબા અમારું ધ્યાન રાખે છે, અમારા જીવનને સલામત રીતે, સુરક્ષિત રીતે આગળ વધારે છે. અને જીવનના પ્રત્યેક પ્રસંગે, પ્રત્યેક પ્રવૃત્તિ દરમિયાન માં જ જાણે કે પ્રેરક પરિબળ બનીને અમારા જીવનને ચલાવતી હોય એવું અમને લાગ્યા કરે છે. શાંતિનો અનુભવ અહીં આગળ થાય છે. તો જેને પરમાત્મા પ્રત્યેનું અનુસંધાન કહેવામાં આવે છે, પરમાત્મા ભાવ કહેવામાં આવે છે, તેવો ભાવ, પરમાત્મા પ્રત્યેનું અનુસંધાન સ્વામી પ્રેમ રૂપાનંદજીના જીવનમાં દેખાતું હતું. કેટલાય ત્યાં કાર્યકર્તાઓ હતા, બધા જ કાર્યકર્તાઓને એમણે મારો પરિચય આપ્યો. લાંબા વખત સુધી અમે બેઠા અને પછીથી ત્યાંથી જયારે ઉભા થવાનો વખત થયો તો બહુ જ ગળગળા થઈને ભેટી પડ્યા. બહુ પ્રેમથી અમને વિદાય આપવાને માટે અમારી મોટરો સુધી આવ્યા અને પછી બહુ પ્રેમથી છૂટા પડતી વખતે એમની આંખમાં આંસુ આવી ગયા. મેં કહ્યું પાછા મળીશું, ભગવાન વળી પાછો મેળાપ કરાવશે આવી જ રીતે. તો પ્રેમ રૂપાનંદ અત્યારે જે સ્વામી છે રામકૃષ્ણ મિશનમાં, તે રત્ન જેવા છે, મહાન પુરુષ છે, સાચા સ્વામી, સાચા સંન્યાસી, કર્મ કરે છે. કારણ કે રામકૃષ્ણ મિશનમાં તો કર્મ કરવું જ પડે છે, જુદી જુદી પ્રવૃત્તિઓ કરવી જ પડે છે, દુકાળ પડે તો, રેલ આવે તો, ધરતીકંપ થાય તો આ સંન્યાસીઓને દોડી જવું પડે છે સેવાના કાર્યો કરવાને માટે. અને જયારે એવું કોઈ કાર્ય ન હોય તો જ્યાં પણ એમનો આશ્રમ હોય, કેન્દ્ર હોય, ત્યાં બેસીને ત્યાં પણ જુદી જુદી પ્રવૃત્તિઓ કરવી જ પડે છે. એમાંથી સમય કાઢીને ધ્યાન ધરે છે, એમાંથી સમય કાઢીને જ્યાં નામ જપ કરે છે, પોતાની અંતરંગ સાધનાનો આધાર લેતા હોય છે. આ બધી જ પ્રવૃત્તિઓ કરતા છતાં પણ અલિપ્ત જે રહી શકે, જે અનાસક્ત રહી શકે, જે રાગદ્વેષાદીથી મુક્ત બની શકે, જે સંપ્રદાય વિશેષના આગ્રહથી ઉપર ઉઠી શકે, એવા જે પુરુષો હોય તે સાચા અર્થમાં ત્યાગીઓ, સાચા અર્થમાં સંન્યાસીઓ હોય છે. જે બીજાને માન આપે, પોતે માન લેવા માટે તૈયાર ન બને, બીજાના ગુણ જુએ, પોતાના ગુણના મહિમાને અજ્ઞાત રાખે, આવા પુરુષો સંસારમાં વિરલ હોય. પરગુણ પરમાણુન પર્વતી કૃત્ય નિત્યમ નિજ હૃદય વિકસંતઃ સંતિ સંતઃ કિયંતઃ. સંસ્કૃત ભાષામાં કહેવામાં આવ્યું, બીજાના ગુણો પરમાણુ જેટલા હોય તો પણ પર્વતની પેઠે જે જુએ, પોતાના હૃદયમાં ધારણ કરે, એવા સંત પુરુષો સંસારની અંદર ઘણા વિરલ હોય છે. એમનો મેળાપ પરમાત્માની પરમ કૃપાથી કોઈક જ વાર થઈ શકે, કોઈક જ વાર થાય, નહીં તો વધારે ભાગે તો સંપ્રદાયોના અહંકારો કામ કરે છે. સાધુઓ વિચારે છે કે આપણા છે, આપણા છે, લેબલ જુએ છે, સિક્કા ટ્રેડમાર્ક જુએ છે, અને લેબલ સિક્કા પરંપરાગત ટ્રેડમાર્ક ઘીના ડબ્બા ઉપર, તેલના ડબ્બા પર હોય તેવા જો ન દેખાય તો એમને એમ લાગે છે આપણા નહીં, આ આપણા નહીં, આ એટલે માન આપવા યોગ્ય નહીં. આપણા છે કપાળ જુએ છે, આપણા છે આપણા જેવું તિલક છે કપાળ જુએ છે. જે આપણા જેવું તિલક દેખાય તો એમ થાય કે આપણા, અને એવું તિલક ન હોય તો એમ થાય કે આપણા નહીં. વળી લુગડા જુએ છે, કાછડી છે, પાટલી છે કે પેટેલું લુંગુ છે, વળી એનો રંગ કેવો છે એ જો બરાબર જુએ ને પોતાને મળતો આવે તો કે આપણા છે, નહીં તો કે આપણા નથી. સંપ્રદાય જુએ, પંત જુએ, વાડો જુએ, આપણા છે રામકૃષ્ણ મિશનમાં દીક્ષિત છે, બીજામાં છે તો માનાર્હ ગણાય, માન આપવા યોગ્ય ગણાય, નહીં તો માન આપવા યોગ્ય ન ગણાય. આ પ્રકારની પરિસ્થિતિ આજે આપણા દેશમાં ચાલે છે. હિન્દુ જાતિ ઘણી મોટી, હિન્દુ ધર્મ ઘણો બળવાન, હિન્દુ સંસ્કૃતિ ઘણી વિશાળ, પરંતુ વાડાઓએ એની તાકાતને તોડી નાખી છે. પક્ષા પક્ષીઓએ આપણી શક્તિઓને છિન્ન વિચ્છિન્ન કરી નાખી. આપણે એક હિન્દુ તરીકે યુનાઇટેડ થઈ શકતા નથી, એક પ્લેટફોર્મ પર ઉભા રહી શકતા નથી, બેસી શકતા નથી, અવાજ ઉઠાવી શકતા નથી. જ્યારે તમે ક્રિશ્ચિયનો મુસલમાનોને જુઓ તો એક થઈ જાય છે મુસ્લિમ તરીકે, એક થઈ જાય છે ખ્રિસ્તી તરીકે, પોતાના કામો કર્યા જ કરે છે. હિન્દુઓ તો જોયા કરે છે, આપણા છે, આપણી જાતના છે, આપણા પંથના છે, આપણા સંપ્રદાયના છે, બાહ્ય સંન્યાસી છે, વિરક્ત છે કે નથી, સંન્યાસી હોય તો એ દંડી છે કે દંડ વગરના છે, દશનામી છે, કેવા છે, આ બધું જોયા કરે. અને પછીથી માર્ક મૂકે છે, પછીથી માનાર્હ માને છે અથવા નથી માનતા. એટલે અંદર અંદરના રાગ દ્વેષોનો આ જમાનો, એની અંદર સ્વામી પ્રેમ રૂપાનંદજી જેવા મહાપુરુષો ક્વચિત વિરલ જ મળે. યોગી પુરુષ જે પ્રવૃત્તિ પરાયણ હોય, ઘડીની ફુરસદ નહીં, અમારી સાથે વાત કરવા બેઠા પણ એનો ઓફિસનો ટાઈમ થઈ ગયેલો, કારણ કે ઓફિસની આગળ બોર્ડ હતું કે સવારે 10 થી પ્રેમ રૂપાનંદજી મળી શકશે, તો 10 તો ક્યારના વાગી ગયા હતા અમારી સાથે, અમારી પાસે પ્રેમથી બેઠા હતા, કાંઈ વાંધો નહીં, આવો અવસર પણ ફરી ફરી ક્યારે આવવાનો છે, ઓફિસમાં થોડા મોડા જઈશું, કાંઈ વાંધો નહીં, કાંઈ નોકરી તો નથી. તો પળે પળે કર્તવ્ય નિષ્ઠા હતી, અને તે છતાં પણ મન એમાંથી મુક્ત, કમળ જેવી ઉપરામતા, પરમાત્માની અંદર ધ્યાન, જગદંબાની અંદર પ્રીતિ, જગદંબા પોતાને દોરે છે તે પ્રકારની અનુભૂતિ, અને એ જાતની નિષ્ઠા, અને છતાં પણ નમ્રતા, છતાં પણ એવી નમ્રતા કે વિશેષ અનુભવો તો બીજા શું થાય, પણ આ અનુભવ થાય છે કે જાણે આપણને પરમાત્મા જ આપણા જીવનમાં દોરે. परमात्मा नी जे परात्पर शक्ति छे ते शक्ति आपणने दोरे छे, आपणने प्रेरणा आपे छे, आपणा जीवन नु संचालन करे छे। तो अमे बहु संतोष साथे विदाई थया। अमारी साथे जेटला पण माणसो हता अने मां सर्वेश्वरी पण हता, एमने पण संतोष थयो। ए पण कहेवा लाग्या કે પ્રેમ રૂપાનંદ ખરેખર દર્શન કરવા યોગ્ય સંત પુરુષ છે, દર્શન કરવા યોગ્ય યોગી પુરુષ, સંન્યાસી પુરુષ છે, અને આવા પુરુષો આપણને આ જમાનામાં ઘણા ઓછા મળે। તો આ સંન્યાસી નું લક્ષણ છે, આ યોગી નું લક્ષણ છે, આ ત્યાગી નું લક્ષણ છે। સૌથી પ્રથમ તે નમ્ર હોય, સૌથી પ્રથમ તે સરળ હોય, અને પછીથી બીજાની અંદર પરમાત્માના પવિત્ર પ્રકાશનું દર્શન કરીને બીજાને હું સન્માન કરતો હોય, આ યોગી પુરુષ સંન્યાસી પુરુષ નું લક્ષણ, અને પોતાના મનને હંમેશા પરમાત્માની અંદર જોડેલું રાખતો હોય, આ સંન્યાસી પુરુષ, આ ત્યાગી પુરુષ, આ યોગી પુરુષ। ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર ગીતાના છઠ્ઠા અધ્યાયમાં કહે છે કે અંદરની સાધના કરવા માટે અનુકૂળ ભૂમિકા વાળો ગણાય છે આ જ આદર્શ ત્યાગીને સંન્યાસી। હમણાં જ ગયા વર્ષે હજુ સુરતમાં મારા પ્રવચનો થઈ રહ્યા હતા, સુરતના પ્રવચનો લગભગ પરિસમાપ્તિ પર પહોંચવાના હતા ત્યારે એક સંન્યાસી મહારાજ મારી પાસે પ્રવચનના હોલમાં જ આવ્યા, અને ત્યાં આવીને સીધા પ્રવચન પૂરું થયું એટલે વ્યાસપીઠ પર આવી ગયા, વ્યાસપીઠ પાસે આવ્યા, આવીને નમસ્કાર કર્યા, મને કે ગમે તેમ કરો પણ થોડો કે ટાઈમ કાઢો, મારા પ્રવચનો અહીંયા થાય છે એ સ્થાનમાં તમે આવો અને ત્યાં આવીને થોડા આશીર્વચન આપો। મેં કહું મારે આશીર્વચન શું આપવાના હોય, પ્રવચન તો તમારા શરૂ થઈ ગયા છે, પ્રવચન તમારા ચાલવાના છે, ચાતુર્માસના પ્રવચનો તમારા યોજાયા છે, હવે એ પ્રવચન સ્થળમાં મારે આવીને આશીર્વચન આપવાની કઈ આવશ્યકતા નથી, તમે જે કરો છો તે બરાબર જ કરો છો, વળી મારું સ્વાસ્થ્ય પણ એટલું બધું સારું નથી કે એક દિવસે બે ઠેકાણે જઉં અને થોડું વક્તવ્ય આપી શકું, એક પ્રવચન પૂરતું મારે હમણાં થઈ પડે છે। પણ એમણે ઘણો આગ્રહ કર્યો કે કાંઈ પણ હરકત ન હોય તો વધારે નહીં તો 10 મિનિટ 5 મિનિટ પણ તમે જરૂર પધારો, મને પણ આનંદ થશે અને અમારા શ્રોતાઓને પણ આનંદ। આગ્રહ એટલો બધો હતો, અને આગ્રહ એક સંન્યાસીનો હતો, કાશાય વસ્ત્રધારી પુરુષનો, એટલે મને થયું કે અમને નિરાશ ન કરીએ તો સારું, એટલે મેં તરત જ કહ્યું કે તમારો આટલો બધો આગ્રહ છે તો હું મુલતવી નથી રાખતો, શુભ કર્મ તો તરત કરી દેવું જોઈએ, અશુભ કર્મ મુલતવી રાખવું જોઈએ, સત્સંગમાં જવું છે તો મુલતવી શું કામ રાખવું, તાળ તો રોજ પડવાની જ છે, હમણાં કઈ તાળ બેસી રહેવાની નથી આપણે માટે, ને આપણે વિચારીએ કે કાલે જઈશું પરમ દિવસે જઈશું, જરા વાતાવરણ બદલાઈ જાય ત્યાં સુધી આપણું જ શરીર બદલાઈ ગયું તો કોને ખબર છે, કાળ તો હિસાબ કરતો જ રહે છે, આપણને જ કંકોત્રી કાળોત્રી આવી જાય તો, ને સત્કર્મ તો તરત જ કરી નાખવું જોઈએ, દાન આપવું છે પણ પ્રતીક્ષા આપણે કરીએ કે હવે આપણે આપીશું દાન, ધીરે ધીરે દાન આપવાનો વખત આવશે ત્યારે 14મી જાન્યુઆરી આપીશું, શા માટે તરત જ આપી દેવું, સત્કર્મ તરત કરવું અને કુકર્મ હોય તેને મુલતવી રાખવું। મુલતવી એટલા માટે રાખવું કે કદાચ કુકર્મ કરવાની બુદ્ધિ જ બદલાઈ જાય, આપણને એમ થાય કે હવે કરવું જ નથી તો આપણે બચી જઈએ, માટે એને તાળતા જવું જોઈએ। એટલે મેં કહ્યું કે આ તો સત્કર્મ, તમે આટલો બધો આગ્રહ કરો છો તો આવતીકાલે નહીં આજે જ હું આવું છું, ચાલો 15 મિનિટ પછી આવું છું આજે જ, તો કે બહુ સારું થયું, લો ગણો આનો, હું જરા જઈને તૈયારી કરું। મેં કહું કાંઈ જ તૈયારી કરવાની નથી, હવે તમારું પ્રવચન તો શરૂ થવાનું જ છે 10 મિનિટ પછી, તો તમે પ્રવચન ચાલુ કરજો, હું આવું તો પ્રવચનને બંધ કરવાની આવશ્યકતા નથી, વચ્ચે કોઈ પ્રકારનો વિક્ષેપ ના થવો જોઈએ, તમે ચાલુ જ રાખજો, હું આવીને શાંતિથી બેસી જઈશ, અને પછીથી જયારે મને બોલવાનું હોય ત્યારે સંકેત કરજો, એટલે હું 5 થી 10 મિનિટ બોલીશ અને ત્યાંથી પછી વિદાય શાંતિથી પાછો લઈશ અને તમારી કથાને ચાલુ રાખજો। ચાલ્યા એ તો ગયા, બહુ જ પ્રસન્ન થઈને ગયા, એના મુખમંડળ પર પ્રસન્નતા એકદમ ટપકવાના. મને પણ સંતોષ થયો, પરંતુ એક મહાત્મા પુરુષને આપણે નિરાશ ન કર્યા. નાની વાતને માટે આટલો બધો આગ્રહ કરવા માટે પોતાની કથા થાય છે, પ્રવચનો થાય છે, તો પણ આવ્યા. હું તો એમને ઓળખતો નહોતો. બહુ નવાઈ લાગી. આમના પ્રવચન નો કાર્યક્રમ છે ને આ બાર કેમ ઉભા રહે? અમે ત્યાં ગયા એટલે એમણે તરત જ મને કહ્યું કે હું તમારું સ્વાગત કરવા માટે અહીંયા ઉભો છું. મારું સ્વાગત કરવા માટે અહીં ઉભા? તમારો તો ટાઈમ થઈ ગયો છે ને. મેં કહ્યું તો કે પ્રવચન ચાલુ કરજો. તો કે ના, મારે કઈ આજે પ્રવચન ચાલુ રાખવાનું ન હોય, તમારું સ્વાગત કરવું એ મારું કર્તવ્ય ગણાય. મને અંદર લઈ ગયા. ત્યાં આગળ સ્ટેજ ઉપર અમે બેઠા અને બેઠા પછીથી એમણે ત્યાં આગળ પુષ્પમાળા વગેરે મંગાવી રાખ્યું હશે તો તેનાથી વિધિપૂર્વક સન્માન પૂજન ઇત્યાદિ કર્યું. અને પછીથી એમણે બધાની આગળ વાત કરી કે યોગેશ્વરજી મહારાજ છે, મને ઓળખતા નથી. આજે મેં એમની પાસે જઈને બહુ જ આગ્રહપૂર્વક એમને વિનંતી કરી કે તમે આ પ્રવચન સ્થળમાં પધારો, થોડાક આશીર્વચન આપો. મને વિશ્વાસ છે કે એ આશીર્વચન આપે તો આપણું પ્રવચનનું કાર્ય ચાતુર્માસનું જે છે તે સાંગો પાંગ કોઈ પણ પ્રકારના અંતરાય વગર પૂરું થાય. એટલે હું એમની પાસે ગયો અને એ પધાર્યા એટલે આપણને ઘણી પ્રસન્નતા થઈ ગઈ છે. એ મને ઓળખતા નથી પણ હું એમને ઓળખું છું. અત્યારે મેં ભગવા કપડા પહેરેલા છે, પરંતુ વર્ષો પહેલા મેં જયારે ભગવા કપડા ધારણ કર્યા નહોતા, હું જયારે સફેદ વસ્ત્રો પહેરતો હતો અને કામ નોકરી ઇત્યાદિ કરતો હતો ત્યારે યોગેશ્વરજીના પ્રવચનો મેં ગુજરાતના જુદા જુદા શહેરોમાં સાંભળેલા છે અને મને આ પ્રેરણા એમના પ્રવચનોમાંથી જ મળેલી છે, એમના પુસ્તકોમાંથી જ મને પ્રેરણા મળેલી છે ત્યાગ કરવાની અને જનતા જનાર્દનની સેવા કરવાની. તો મારા જેવા કેટલાય મહાત્માઓને એમણે પ્રેરણા આવી રીતે પરોક્ષ રીતે આપી હશે જેની એમને ખબર પણ નહીં હોય. તો મને પ્રેરણા એમને આપી એટલે હું એમને મારા સદગુરુ માનું છું. અને જ્યારે મેં જાણ્યું કે એમના પ્રવચનો અહીંયા થઈ રહ્યા છે ત્યારે હું એમની પાસે આજે પહોંચી ગયો અને એમને ખાસ મેં કહ્યું અહીંયા આવવા માટે આજે મને ઘણો આનંદ થાય છે કે મારા ગુરુદેવનું હું પૂજન કરી શક્યો. જો એમના પ્રવચનો મેં સાંભળ્યા ન હોત તો હું અત્યારે આ સંન્યાસી બની શક્યો ના. બોલો, કોઈ કહી શકે એમ છે? ઘણી મુશ્કેલ વાત. અને તે પણ શ્રોતાઓની આગળ કહેવું. પોતાની મોટી સારી વાત કહી શકાય પણ બીજાની સારી વાત કહેવી એ ઘણી અઘરી વાત ગણાય, બહુ જ અઘરી વાત ગણાય. એક બહુ જ મોટા ઓફિસર હતા અને એ ઓફિસરની પાસે એમના માતા પિતા એકવાર મળવા ગયેલા. તો ઓફિસર તો ઘરમાં હતા, અંદર બેઠેલા. તો એમના મિસિસ હતા. મિસિસને ખબર પડી કે આ માતા પિતા ઓફિસરના આવેલા છે. તો માતા પિતાને મિસિસે કહેવડાવ્યું કે હમણાં બેસો, સાહેબ કામમાં છે. માતા પિતાએ કહ્યું કે સાહેબ તો પછી સાહેબ થયા, અમારા તો છોકરા હતા. તો કે એ ગમે તેમ હોય પણ અત્યારે સાહેબ કામમાં છે, અગત્યની વાતચીત કરી રહ્યા છે બીજા ઓફિસરોની સાથે, એટલે હમણાં તમને મળી શકે એવું મને લાગતું નથી. થોડી તમારે પ્રતીક્ષા કરવી પડશે. અને થોડોક વખત થયો અને ઓફિસર જે હતા એક બે બહાર નીકળ્યા. ઓફિસર બહાર નીકળ્યા એટલે પછીથી ઓફિસરોએ પેલા માણસોને જોયા. પેલા માણસોને પછી પૂછ્યું કે તમારે કોનું કામ છે, કેમ બેઠા છો? તો પેલા ઓફિસર જે સાહેબ સાહેબ હતા એ પણ એમના મિસિસ સાથે બહાર નીકળ્યા હતા. એમણે કહ્યું કે એ તો મળવા માટે કોઈ આવેલા છે, ભલે બેઠા. એમણે કાંઈ એમ ન કહ્યું કે આ મારા માતા પિતા છે. શરમ એમને આવતી હતી માતા પિતા કહેતા કે આ મળવા માટે આવેલા છે. તો પેલા માતા પિતાએ કહ્યું કે મળવા માટે આવ્યા છીએ ખરા, પણ આના અમે માતા પિતા થઈએ છીએ. તો કે થતા હશો સાહેબ, કે અત્યારે શું એનું કામ છે? આ મિસિસ ઉભાતા પાસે એટલે એનો પ્રભાવ આવો, પ્રતિકૂળ પડ્યો સાહેબના મન પર. મિસિસ ના હોત તો જુદી રીતે કદાચ વાત કરે. સાહેબ મને મળ્યા તો મેં કોઈ માતા પિતાને પણ તમે આવું કર્યું, આવો વ્યવહાર કર્યો? જેણે તમને ખોળામાં બેસાડેલા, જેમના ખોળાને તમે બગાડેલા મળમૂત્રથી, નાના હતા ત્યારે તમને ધોવાનું એ જ્ઞાન નહોતું. જેમણે તમને ધોયેલા તમારા ગોયાંગોને વર્ષો સુધી સ્નાન કરાવેલું, કપડા પહેરાવેલા, હાથમાં ભોજન લઈને જમાડેલા તમને, તમે તો ખાઈ શકતા નહોતા નાના હતા ત્યારે. અને પછી નિશાળે આંગળી પકડીને ભણવા માટે મૂકેલા, જેણે તમારે માટે આટલા બધા કષ્ટો વેઠેલા, હવે તમે સાહેબ બન્યા એ માતા પિતા પ્રત્યે આવો દુર્વ્યવહાર તમે કરો, ધિક્કાર છે તમારા સાહેબ પણ, ધિક્કાર છે તમારા એજ્યુકેશનને, તમારી ડિગ્રીઓ શું કામ. મને કે યોગેશ્વરજી એ તો એવું જ કરવું પડે, બધા સાહેબો એવું જ કરતા હોય અને આપણે જુદું કરીએ, આપણે સારું હોય તે કરવું જ જોઈએ. બધા સાહેબો એવું કરતા હોય એટલે આપણે પણ એવું કરવું જોઈએ. હું પરદેશમાં ગયો હતો, ઇંગ્લેન્ડમાં ગયો, અમેરિકા ગયો અને બે બે વાર માતાજીને લઈને ગયો. ત્યાં આગળ મને વિચિત્ર અનુભવ થયો. હું ગયો એટલે બધે જવું તો પડે જ ને બાથરૂમમાં, ત્યાં બાથરૂમ કમ લેટ્રિન હોય છે, બધું ભેગું હોય છે એટલે પતાવીને બહાર આવે ને કોણ શું પતાવીને આવે કઈ ખબર પડે નહીં, બધું ભેગું હોય એટલે અમારે જવું તો પડે જ ને. શરીર ધારણ કર્યું એટલે બધું એ તો કરવાની ક્રિયાઓ હોય છે. મેં તરત ઘરવાળાને કહ્યું, મેં કહું ભાઈ આ તો વિચિત્રતા છે માતાજી, કે બહુ વિચિત્રતા છે, આપણને ફાવે એવું નથી. મેં કહું શું છે બધું, તો કે કઈ પાણીના ડબલા સંડાસમાં દેખાતા જ નથી આ તો. મેં કહું આ એ તો ગમ્મતની વાત છે ભાઈ, નવી વાત છે, ઇંગ્લેન્ડ છે આ તો. ઇંગ્લેન્ડ ને તે પાછા ઇંગ્લેન્ડના પાટનગર લંડનમાં આપણે બેઠેલા છીએ, તો કે ડબલા કઈ દેખાતા નથી, કાગળિયા જ દેખાય છે બધા. તમે કહો આ લોકો કાગળો જ વાપરતા બધા લાગે છે. મેં તરત જ ઘરવાળાને કહ્યું, મેં કહું ભાઈ એકાદ ડબલું મૂકજો, અમે તો ભારતમાંથી અને તે ભારતના ગુજરાતમાંથી આવીએ છીએ એટલે ડબલાઓથી ટેવાયેલા છીએ, કાગળિયાઓથી ટેવાયેલા નથી. મને કે યોગેશ્વરજી નવો જમાનો આવ્યો, આ તાળ બહુ પડે અને એમાં આપણે પાણી લઈએ સારું ના ગણાય, કાગળોથી લૂછીને. મેં કહું પૂરેપૂરું લૂછાય નહીં કાગળોથી, અને પૂરેપૂરું ના લૂછાય એટલે તમે પાછા અંદર જાઓ રસોડામાં ને રસોઈઓ કરો, આવાનાવા અડધા એવા રહીને કેમ ચાલે. તમે થોડુંક કાગળોથી લૂછો, થોડુંક તમારા લુગડા લૂછી નાખે તો તમારી તો રસોઈ પણ અમારે ચાલે નહીં. અમારો જે ભારત વર્ષનો નિયમ મજાનું પાણી લેવાનો અને પછીથી સાબુથી ને માટીથી ધોવાનો કેટલો સારો, અમે તો તે જ નિયમ અહીંયા ફોલો કરીશું. તો ઇંગ્લેન્ડમાં પણ અમે ડબલાઓ મંગાવતા તો ત્યાંના લોકો નવાઈ લાગતી, એ યોગેશ્વરજી કઈ જૂના જમાનાના લાગે છે. અમેરિકામાં જતા એટલે પહેલા અમે જોતા બાથરૂમમાં જઈએ એટલે તરત જ જોઈ લે ડબલું છે કે નહીં, ડબલું ના હોય તો શીશો છે કે નહીં, કાગળિયા તો ત્યાં વાળેલા જ હોય. અમે તરત કહીએ કે કાગળિયા નહીં ચાલે, તમે કાગળિયા ચલાવતો જ ચલાવજો, અમારે અહીંયા આગળ શીશો ડબલા મૂકો, અમારે તો જોઈશે જ. બધે જ અમે એવું કરતા. સવા ચાર મહિના સુધી અમેરિકામાં રહ્યા, ઇંગ્લેન્ડમાં રહ્યા, બે બે વર્ષ સુધી બધે જ ડબલા સિસ્ટમ રાખજો. હમણાં ઝામ્બિયામાં જયારે ગયા આફ્રિકામાં, અને ત્યાં આગળ અમે જોયું તો બહુ સંતોષ થઈ ગયો. સર્વેશ્વરી માં સાથે હતા, મને માં કે ડબલા મૂકેલા છે, બહુ સારું, એક સુખ તો આપણને મળી ગયું. હવે આપણે કહેવું નહીં પડે આગળ, સંસ્કૃતિનું પહેલું સુખ આપણને પ્રાપ્ત થઈ ગયું. આરોગ્યનું બહુ સારામાં સારી સગવડા છે આપણા દેશની, પશ્ચિમના લોકો આ જાણતા જ નથી, સાફ કરતા જ નથી, જેમ તેમ ચાલ્યા કરે. બહારથી સારા દેખાય પણ અંદર ખાને એવા જ આપણને દેખાય. આપણી પાસે બેઠા હોય તો આપણને વિચાર થાય કે અડધા ખરડાયેલા જશે, ચોખ્ખું નહીં કરેલું. આ જાતની પદ્ધતિ છે. આપણા મહાત્માઓ પણ ત્યાં જઈને લગભગ આવું કરતા થઈ જાય, કાગળિયા પ્રિય બની જાય, ફેશનમાં તણાતા જાય. મને કે તમે મહાત્મા છો, કેટલાય મહાત્માઓ આવે, કોઈ મહાત્મા ઓબ્જેક્શન લેતા જ નથી, કોઈ મહાત્મા બાટલો માગતા જ નથી, કોઈ મહાત્મા ડબલાની માગણી કરતા જ નથી. મેં કહું કઈ વાંધો નહીં, અમને ચાલતું હશે, પણ અમે તો મહાત્મા એવા છીએ, અમારે તો જે સારું હોય, અમારા પ્રાચીન ભારતનું જે સારું છે તેને અમે પકડીએ છીએ, તમારું જે સારું હોય તેને અમે પકડીશું, અમારું કઈ ખરાબ હશે તેનો ત્યાગ કરીશું, તમારું ખરાબ હશે તેનો ત્યાગ કરીશું, પણ સારું હોય તેને કઈ અમે છોડી નહીં દઈએ. ઇંગ્લેન્ડ અમેરિકામાં આવશું તો પણ સારું જે છે તે બધું કરીશું. અમારા દેશમાં નીચે બેસીને જમવાનું સારું ગણાય તો અમે તો નીચે બેસીને જ જમીશું. અમે ભારતમાં નીચે જ બેસીએ છીએ, બધે ટેબલ હોય છે, ખુરશી હોય છે, તોય કહીએ છીએ ભાઈ મારું નીચે રાખજો, અમે તો નીચે જ બેસીશું. અને ઇંગ્લેન્ડ અમેરિકામાં પણ અમારે તો આસનો નીચે જ રાખવાના હોય, અમારે કઈ ટેબલ ખુરશીઓ કામ લાગે જ નહીં, નીચે મજાની પલાઠી વાળીએ નીચે મજાની થાળી મૂકીએ, નીચે મજાના હાથ જોડીએ, નીચે મજાનું પરમાત્માનું સ્મરણ કરીએ, પરમાત્માની પ્રાર્થના કરીએ, સુંદર મજાના સંસ્કૃત શ્લોકો બોલીએ અને ભગવાનનો પ્રસાદ જાણીને ભોજન પ્રેમથી કરીએ, કેટલો આનંદ આવે! આ બધું કઈ ખુરશીઓમાં આવતું હશે? બહુ જ મુશ્કેલ પડે છે, પગ રહી જાય, રગો ખેંચાઈ જાય છે, લટકતા હોય પગ, ત્યારે મુશ્કેલ પડે છે. એટલે જે જે ભારતનું સારું છે તે તો આપણે પકડી જ રાખવાનું છે, અને જે જે પરદેશનું સારું છે તે પરદેશનું પણ આપણે ગ્રહણ કરવાનું છે, શુભને ગ્રહણ કરવું. આ મહાત્માએ પકડી રાખ્યું છે. યોગેશ્વરજીને લીધે હું સંન્યાસી, એમને લીધે હું ત્યાગી બન્યો. ઘણી સારી વાત, જાહેરમાં એમણે કહ્યું ત્યારે લોકોને પણ નવાઈ લાગી. ઓહો, આવી વાત છે! તે મહાત્માએ કહ્યું કે મારા જેવા તો કેટલાય સંન્યાસીઓને યોગેશ્વરજીએ પ્રેરણા આપેલી છે, એટલે હું બહુ જ ભક્તિભાવ એમને માટે રાખું છું, અને આજે આવ્યા તો બહુ સારું, આપણને 5-10 મિનિટ આશીર્વચન આપે તો ઠીક. એટલે પછી 5-10 મિનિટ મેં વક્તવ્ય આપ્યું, અને પછી એમને મેં કહ્યું કે હવે તમારું પ્રવચન ચાલુ કરો, હું શાંતિથી હવે જઉં છું, તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ. પણ મને ખબર નહીં કે આમને મારા પ્રવચનોથી અથવા મારા ગ્રંથોથી પ્રકાશ મળ્યો હશે અને આ માર્ગે જવાની પ્રેરણા પ્રાપ્ત થઈ હશે. એમણે કહ્યું ત્યારે મને ખબર પડી. તો કેવા પુરુષ કહેવાય, કેવા ગુણજ્ઞ પુરુષ કહેવાય! આદર્શ સંન્યાસી, આદર્શ ત્યાગી. મેં કહ્યું તમે આદર્શ સંન્યાસી કહેવાઓ. આદર્શ સંન્યાસી બીજાને માન આપે છે, બીજાના ગુણને યાદ રાખે છે, બીજાની અંદર પ્રભુની સત્તાના દર્શન કરે છે અને પોતાના અહંકારમાંથી મુક્ત જ રહે છે, એ આદર્શ સંન્યાસી છે. આદર્શ સંન્યાસીનું આ લક્ષણ ગણાય તો ભગવાન ગીતાના 6 અધ્યાયમાં કહે છે કે આદર્શ ત્યાગી, આદર્શ સંન્યાસી તે નથી કે જે અગ્નિને સ્પર્શ ના કરતો, જે ક્રિયાઓ ન કરતો, આળસુનો પીર બનીને બેસી ગયો હોય, પ્રવૃત્તિ કરતો હોય, કર્તવ્યો કરતો હોય, પણ જેનું મન કર્તવ્યમાં ન હોય, જેનું મન ભગવાનમાં હોય, જે નમ્રતાની સાક્ષાત મૂર્તિ જેવો હોય, જે નિખાલસ હોય, જે નિત્ય નિરંતર પોતાના જીવનનું નિરીક્ષણ કરતો હોય અને સંસારના પ્રલોભનોમાં અટવાતો ન હોય, આવો જે પુરુષ છે તે પુરુષ જ આદર્શ સંન્યાસી. ગીતાના જમાનામાં, મહાભારતના જમાનામાં આદર્શ સંન્યાસી ભગવાન કૃષ્ણ હતા, ભગવાન કૃષ્ણ. એટલે તો ગોપિકાઓને જયારે ઈચ્છા થઈ કે દુર્વાસા મુનિને ભિક્ષા આપવી છે તો ભગવાનની પાસે ગઈ કે અહીંયા મથુરામાં યમુના નદી તો બહુ ચડેલા છે, કેવી રીતે પાર કરીને દુર્વાસા મુનિની મઢુલીએ જઈએ? તો ભગવાન કૃષ્ણે કહ્યું કે યમુનાની પાસે જઈને જરા પ્રાર્થના કરો કે ભગવાન કૃષ્ણ જો આદર્શ બ્રહ્મચારી ત્યાગી સંન્યાસી હોય તો તમે રસ્તો કરો. એટલે ગોપિકાઓ ગઈ અને પ્રાર્થના કરી, યમુનાજીએ તરત રસ્તો કર્યો. ગોપિકાઓને બહુ નવાઈ લાગી કે ભગવાન કૃષ્ણ એક વાર નહીં, બે વાર નહીં, પરણેલા છે ઘણી વાર તો પણ પોતાને સંન્યાસી અથવા બ્રહ્મચારી માને અને યમુના રસ્તો કરી આપે? કા યમુનાને લાચ રૂશ્વત આપી શું કર્યું? જઈને એમણે ભિક્ષા પ્રદાન કરી દુર્વાસા મુનિ. દુર્વાસા બધું જ ખાઈ ગયા અને પછી કહ્યું કે હજુ કઈ હોય તો લાવો. તો કે હવે કઈ નહીં. બધી ગોપિકાઓ ઘણી ગયેલી ભિક્ષાઓ લઈને, બધું દુર્વાસા ખાઈ ગયા. હવે ગોપિકાઓને થયું કે આપણે આવ્યા તો ખરા, પણ હવે પાછા કેવી રીતે જઈશું? યમુના નદીનો પ્રવાહ તો પ્રબળ છે. એટલે દુર્વાસા મુનિને પોતાની ચિંતા કહી બતાવી. તો દુર્વાસાએ કહ્યું કે યમુના પાસે જઈને કહેજો કે દુર્વાસા મુનિ જો હંમેશાના ઉપવાસી હોય તો રસ્તો કરી આપો. એટલે ગોપિકાઓ દુર્વાસા મુનિને જોવા લાગી, ખોટું બોલો છો, અમારા દેખતા જ આટલું બધું ખાઈ ગયા, ખાઈ ગયા જ નહીં પણ ઝાપટી ગયા, ગામથી ગુજરાતીમાં કેવું હોય તો, અને છતાં પાછા કહો છો કે ઉપવાસી. તો કે તમે પ્રાર્થના તો કરજો, તમારા કરતા યમુના માતા બ્રહ્મ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ. ગંગાને યમુના પરમાત્માનો રસ જ છે એવી રીતે આપણા આચાર્યો માને છે. એ કઈ પાણી નથી, પરમાત્માનો રસ, પરમાત્માનો પ્રેમ રસ, ભક્તિ રસ યમુના માતાના રૂપમાં, ગંગા માતાના રૂપમાં વહ્યા જ કરે છે. એ રીતે આપણે એનું પાન કરીએ છીએ, એ રીતે આપણે એનું સ્નાન કરીએ છીએ, એ રીતે આપણે એને ઘેર લાવીને એનું પૂજન આપણા ઘરમાં રાખીને કરીએ છીએ, અને મરણ થાય ત્યારે મુખમાં એનો કઈક અંજલિ છાંટો પાણી મૂકવાને માટે આગ્રહ સેવીએ છીએ. ગોપિકાઓએ જઈને કહ્યું કે અમે તો માનતી નથી કે દુર્વાસા મુનિ કાયમ ના ઉપવાસી, કારણ કે અમારા દેખતા જ એમણે ખાધું છે, છતાં તમે માનતા હો તો રસ્તો કરી આપો. યમુના એ તરત રસ્તો કર્યો. પછી ભગવાન કૃષ્ણ પાસે ગોપિકાઓ આવીને કહ્યું કે તમે પરણેલા તો પણ બ્રહ્મચારી સંન્યાસી કેવી રીતે, દુર્વાસાએ ખાધું તો પણ ન ખાધું, અનશન વ્રત ધારી ઉપવાસી કેવી રીતે? તો કૃષ્ણ ભગવાને કહ્યું કે એનું કારણ છે, યસ્ય નાહં કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપિ સઈમાન લોકાન નહંતિ ન નિબધ્યતે. ગીતામાં ભગવાને કહ્યું, યસ્ય નાહં કૃતો ભાવો, હું કરું છું એ ભાવ જેનામાં નથી. પતી ગયું, કર્તૃત્વનો અહંકાર જ નથી, મેં ખાધું એ ભાવ નથી, હું પરણ્યો એ ભાવ નથી, મારી સ્ત્રી છે એ ભાવ નથી, હું પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ છું, પરમાત્મામાં જ મારી નિષ્ઠા છે, પરમાત્મામાં જ મારો ભાવ છે, ઇન્દ્રિયો ઇન્દ્રિયોના જગતમાં રમે છે, વિષયો કરે છે, હું કઈ કરતો નથી, હું ખરડાતો નથી, હું અનાસક્ત છું. આવી રીતે જે સમજી જાય, કર્તૃત્વથી મુક્ત બને, તે અહંકારી બનતો જ નથી અને કરતા પણ થતો નથી, અલિપ્ત જ રહે. એટલે કે હું ઘરમાં રહું છું, લગ્ન મેં કર્યું છે, તે છતાં મારું મન લગ્ન જીવનમાં નથી, હું ત્યાગી બ્રહ્મચારી છું. અને દુર્વાસાએ ખાધું તે છતાં પોતે ખાધું એમ માનતા નથી. અંદર જે જઠરાગ્નિ છે તેને ભોગ ધરાવ્યો દુર્વાસાએ, ભગવાનને, પોતે ખાધું નથી. માટે ઉપવાસી એ પોતાને માને છે તે પણ જ્ઞાન દ્રષ્ટિએ સાચું છે. એટલે યમુના માતાએ તમને રસ્તો કર્યા. ત્યારે ગોપિકાઓની શંકાનું સમાધાન થયું. ભગવાન એ જ વાત કે છે છઠ્ઠા અધ્યાયમાં કે આદર્શ ત્યાગીને સંન્યાસી હું કરું છું એમ માનતો નથી, મમતા પણ રાખતો નથી, આસક્તિ પણ રાખતો નથી, અને એને લીધે એ સુખ અને શાંતિનો અનુભવ કરે છે, પરમાત્માને મેળવવાની સાધના કરે છે. આવતીકાલે આ વિષયના અનુસંધાનમાં આગળ ચર્ચા વિચારણા કરીશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ ગોવિંદ ગોવિંદ હરે મુરારે ગોવિંદ ગોવિંદ હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ ગોપાલ ગોપાલ હરે મુરારે ગોપાલ હે નાથ નારાયણ વાસુદેવ. જીવે પિબસ્વામૃતમે તદેવ, જીવે ગોવિંદ દામોદર માધવેતિ, ગોવિંદ ગોવિંદ દામોદર માધવેતિ, ગોવિંદ દામો હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ, હે કૃષ્ણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ સહનાવતુ, ઓમ સહના. અમે બધા સાથે મળીને વિકાસ કરીએ. સહનૌ ભુનક્તુ, જે કાંઈ મળે તેનો ઉપયોગ બીજાને માટે પણ કરીએ. એકલ પેટા ના બનીએ. સહવીર્યમ કરવા વહઈ, અમારા અંગત મતભેદોને ભૂલી જઈને સાથે મળીને ઉત્તમ કામો કરીએ. તેજસ્વિનાવધીતમસ્તુ, અમારા વિચારો ભાવો કર્મો તેજસ્વી બને. મા વિદ્વિષાવહૈ, અમે પરસ્પર પ્રેમ રાખીએ, કોઈનો પણ દ્વેષ ના કરીએ, ઈર્ષા ના રાખીએ. હે પ્રભુ, શરીરને સ્વસ્થ રાખજો, નિરોગી રાખજો, શરીરની શાંતિ આપજો. ઓમ શાંતિ. ઓમ. મનને ઉત્તમ વિચારોથી સંપન્ન બનાવીને મનની શાંતિ આપજો. ઓમ શાંતિ. રાગ દ્વેષમાંથી, અહંતા મમતામાંથી મુક્તિ આપીને આત્માની શાંતિ પણ આપજો. ત્રણ પ્રકારની શાંતિ આપજો. ઓમ શાંતિ. સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે ભવંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ્ દુઃખમાપ્નુયાત્. સૌને શાંતિની પ્રાપ્તિ થાવ. સૌ રોગ મુક્ત બનો. સૌના મનોરથો પૂરા થાવ. કોઈને કોઈ કારણે દુઃખની પ્રાપ્તિ ના થાવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ.
બોલો શાંતિ, બોલો.